વાલા ભક્તો, આજના 2061ના પ્રારંભ થતા નૂતન વર્ષના પ્રારંભમાં આપ સૌ પૂજ્ય સંતો વાલા વાલા હરિભક્તોને મારા બે હાથ જોડીને ભાવથી જય સ્વામિનારાયણ. સૌ પાસે આશીર્વાદ માગું છું, રૂડા આશીર્વાદ દેજો, એક મહારાજ જ રહેજો, દયા કરજો. મથું છું હું એટલે ઓ મારા પ્રાણ, એક વાર તને એમ થાય કે વાહ મારો ભક્ત, રાજીપો નાથ તારો પગાર જાણ મારો, બીજું ના આપીશ કાંઈ. વાલમાં રીજો તો જગ ભલે ખીજો, એનું નથી મને કાંઈ, બસ તારું રહેવાય. મથું છું હું એટલે ઓ મારા પ્રાણ, એક વાર તને એમ થાય કે વાહ મારો ભક્ત. આપણે રોજે જે વાતો કરીએ છીએ એ વાતને જ આગળ લઈ જાઉં છું. આપણે કાલે અંગ વિશે, અવસ્થાઓ વિશે, આત્મા વિશે, પરમાત્મા વિશે ઘણી બધી ઝીણી ઝીણી ઇન્દ્રિયો, અંતકર્ણ, થૂળ દેહ, સૂક્ષ્મ દેહ, કારણ શરીર, આ બધી બાબતમાં ઊંડા ઉતરીને ચકડું દોરી, નકશો દોરી પ્રેક્ટિકલી સમજ્યા છીએ. તમે એ વાતને, તમને લખાવેલા પ્રશ્નોને વારંવાર વિચારજો, પ્રશ્ન તમે પૂછજો, તમને તમને ચકડું મોર રાખીને, અને ઘેર બેઠા પણ કે ઉતારે બેઠા પણ આનો અભ્યાસ કરજો. તદુપરાંત કાંઈ ન ગોટાળો થાય, ન સમજાય તો તમારા મેળે પણ તમે એ ચકરડામાંથી સમજો, યા તો તમારા ગ્રુપમાં, તમારા સત્સંગમાં કોઈ સમજણા હોય એની પાસેથી સમજો. મને એવી આશા છે કે એક જ નકશાથી તમારા ઘણા બધા પ્રશ્નો જીવનના હલ થઈ જશે. ભગવાન કેમ સંભાળવા, ભગવાનને કેમ ધારવા, કેમ ભગવાનનું ધ્યાન કરવું, ભગવાનમાં કેમ પ્રેમ કરવો, ભગવાનને કેમ પમાય, ભગવાનને પામવામાં શું છોડવું પડે, ભગવાનને પામીએ ત્યારે શું સ્થિતિ હોય, શું જ્ઞાન હોય, શું સુખ હોય, એ દુનિયા કેવી હોય, સ્વપ્ન શું, સુસુપ્તિ શું, જાગ્રત શું, આ જગત શું, માયા શું, આત્મા શું, ભગવાન શું, કેવી રીતે આપણે માયામાં બંધાઈ ગયા અને કેવી રીતે માયાને મૂકીને છૂટા થવાય અને ભગવાન અનુભવાય, આ બધા પ્રશ્નો એ એક ચકડામાંથી ખુલી જાય એવું છે. જો ખપવાળો કોઈ જીવ હશે આ સભામાં, જેને ભગવાન જોતા હશે અને ભગવાનનું તાન હશે, બીજી બધી વાતમાં જેને બહુ રસ નહીં હોય, એવા ભગવાન પ્રધાન જે જીવો હશે એને ફાયદો બહુ છે. બાકી તો ઘણાય વિષય પ્રધાન છે, ઘણાય દેહ પ્રધાન છે, ઘણા સગા સંબંધી પ્રધાન છે, ઘણા સમાજ પ્રધાન છે, સમાજ સેવા ફલાણું ઢીકડું, તો ઘણા સત્સંગમાં આગેવાનીની બહુ ઈચ્છાઓ રાખનારા, ઉપસવાની વૃત્તિ પ્રધાનવાળા છે, તો ઘણા વ્યવહાર પ્રધાન છે, કે ઘણા બીજાને સુધારવાના તાનવાળા છે, એવા ઘણાય જીવો છે. પરંતુ જેને ભગવાન જ પ્રધાન છે એને આ બધી વાતો માખણ ને ખાંડ ભેળવા હોય એવી છે, મિશ્રી જેવી મીઠી છે, બહુ તમારો રસ્તો ક્લિયર થઈ જાય, એકદમ સુગમ માર્ગ થઈ જાય ભગવાન પામવાનો. આ તમારી વાત સાથે, તમારા જ્ઞાન સાથે અજ્ઞાની અને ઓછી સમજણવાળા અને ઓછા એવા મુમુક્ષુ માણસો જે છે, ભગતો જ હોય એ ખરેખરા, તોય ન ભળી શકે, ન સમજી શકે, ન સ્વીકારી શકે, સહજ છે. એને અજ્ઞાની જાણીને જવા દેવા, અને એને તમે સમજતા હોય સમજાવવાનો આગ્રહ વ્યર્થ ન કરવો, કારણ કે ઉલટાનું ઊંધું લઈને તમારો દ્રોહ કરશે. તમારે ભગવાન પામવાનો રસ્તો તમે ચોખ્ખો કરી અને ભગવાન ભેળા થઈ જાઓ એટલે આખી દુનિયા ભગવાન પામી ગઈ એમ માની લેવું, બાકી મજા નથી. આજનો વિષય છે સ્વભાવ ટાળવા. સ્વભાવને તો અડાય જ નહીં, કારણ શરીરમાં જન્મોજન્મની જમા થયેલી આપણી જે પક્વ થયેલી પ્રકૃતિને સ્વભાવ કહેવાય, પક્વ થયેલા કર્મને સ્વભાવ કહેવાય, મજબૂત બની ગયેલું કારણ શરીર વાસના એને સ્વભાવ કહેવાય. સારા સ્વભાવ હોય ને ખરાબ સ્વભાવ હોય, પણ જે સ્વભાવ પડી ગયો એ ટળવો કઠણ છે. સારો હોય તોય, નબળો હોય તોય. સ્વભાવ ટાળવાના ભગવાન સ્વામિનારાયણે ત્રણ ઉપાય બતાવ્યા છે. પહેલો ઉપાય, કોઈ મોટા સંત અને ભક્ત હોય એવાને આપણા સ્વભાવ વિશે આપણે જાણ કરવી કે મારો આવો ખરાબ સ્વભાવ છે અને મારાથી ટળતો નથી, તમે દયા કરીને ટળાવો, હું તમારો પહાડ કોઈ દિવસ નહીં ભૂલું, મારી પાસે કૃપા કરો, હું ઘણા વર્ષેથી આ મારી કુટેવ ટાળવા કે આ વાસના ટાળવા કે આ સ્વભાવ ટાળવા મથ્યો છું, મથું છું, કાંઈ કે મેં મહેનત કરી છે મારાથી થાય એવડી, પણ મારાથી સફળતા નથી પ્રાપ્ત થઈ શકાય, તમે મહેનત કરાવો, મને મદદ કરો. આ પંખો બંધ કરો તો તમારો પાડ માનીશ. તો એવા આપણા નજીકના હેતવાળા સંતો ભક્તોને આપણા સ્વભાવથી વાકેફ કરીને એની પાસે નિષ્કપટ રહીને સાચા હૃદયથી જો એનો સાથ એની મદદ લઈએ, આ એક ઉપાય છે. બીજો ઉપાય છે કે આપણે જેને મન સોંપ્યું હોય, જેને દિલ દીધું, આપણી બધી અંગતમાં અંગત ઊંડા મૂંડી ઝીણી વાસનાઓ અને કુટેવોથી જેને આપણે વાકેફ કર્યા, એ પછી આપણને ઓળખી તો ગયા જ હોય કે આ આવો છે. પછી એને આપણામાં હેત રખાવવા માટે આપણે એની પાસે અતિ નિર્માની રહીને એના વિશે હેત રાખવું પડે. આ બીજો ઉપાય છે, એને વિશે હેત રાખવું અને એની પાસે અતિ નિર્માની રહેવું. દુનિયા આખીમાં જ્યાં જેટલું માન રાખવું હોય ત્યાં રાખવું, પણ જેની પાસે તમે તમારા સ્વભાવ ટળાવવાની ઈચ્છા રાખો છો એની પાસે તમારે ત્રણ વસ્તુ જીવનમાં કાયમ રાખવી. એક, એનામાં પ્રેમ રાખવો. બીજું, એની પાસે સદાય નિષ્કપટ રહેવું. અને ત્રીજું, એની પાસે સદાય નિર્માની રહેવું, અકળાય આડોડાય ન્યા ન કરવી. કેમ જે એની પાસેથી તમારે તમારું કામ કઢાવવાનું છે. તમારાથી જે નથી થતું એવું અતિ કડક કામ તે કડક હાથે લેશે તો જ થશે. માટે તમારે નિષ્કપટે રહેવું ઘટે, તમને એમ થાય કે વડશે ને ટળકાવશે ને પટકી પાડશે સભામાં, તો માટે નથી કહેવું આટલું પાપ મર્યા, ડાટો દેવાઈ ગયો, સુધરવાનું બંધ. પછી તમને એમ થાય છે હું કહી દઉં, પછી મારે હાવ હલવા ફૂલને નિર્માની રહેવું પડશે એની પાસે, એ મોટા ગણાય ને મારે તેના દાસ જેવું રહેવું પડશે. જો એમ ન કહી શકો માનને લઈને તોય ખલાસ, સ્વભાવ ન જાય. અને એને વિશે જો તમે હેત ન રાખો તો એને તમારામાં હેત ન રહે તો એ કે નહીં, તો એ પૂરું થઈ જાય, સ્વભાવ રહી જાય ને સંબંધ તૂટી જાય. માટે આ સ્વભાવ ટાળવાના ત્રણ ઉપાયોમાં હવે ત્રીજો ઉપાય, તે ગમે એટલા તિરસ્કાર કરે, અપમાન કરે, કડવા વેણ કહે, તો પણ એનાથી દૂર ન જવું, એનો સંગ ન છોડવો. ફોચરાના કરી નાખે ને તોય, આ ત્રીજો ઉપાય છે. પહેલો ઉપાય મન સોંપવું, બીજો ઉપાય એનામાં પ્રેમ રાખી નિર્માની રહેવું, નિષ્કપટ રહેવું, અને ત્રીજો ઉપાય ગમે એટલા તિરસ્કાર કરે તો પણ એનાથી દૂર ન જવું. આટલું થાય એને સ્વભાવ ટાળવાની ઈચ્છા છે એમ માનવું. આ ત્રણવાનું ન થાય તમારાથી તો તમારો સ્વભાવ ટાળવાશે જ ક્યાં. તમારે ખપ જ નથી સત્સંગનો. મહારાજ કે એને ક્યાં પૂરો ખપ છે, સ્વભાવ ટાળ્યાનો ટળે. અને સ્વભાવ તો ભગવાનમાં ડૂબવા દે જ નહીં. ચાર વસ્તુ પ્રધાનપણે ભગવાનમાં ડૂબવા નહીં દેતી. એક ધન, એટલે કે લોભ. બીજો કામ, નર અથવા નારીમાં રહેલી કામ વાસના, એને બહાર જ રાખે, ભગવાનમાં વૃત્તિઓ જવા જ ન દે. ગમે એવો પ્રોગ્રામ હાલતો હોય, બધાએ ભગવાનમય હોય, પણ જેના હૃદયમાં કામ છે ને, એની નજર નારી હોય તો નરમાં, નર હોય તો નારીમાં રહ્યા જ કરે વૃત્તિઓ, એટલે એ ભગવાનમય થઈ શકે નહીં. લોભ્યો ન થઈ શકે, કામી ન થઈ શકે. સમજાણું? અને ત્રીજો માન. માની માણસ, એને બધી બાબતમાં એનું માન ખોળવાનું હોય. હું આમ ને હું તેમ ને, હુંનું નકરું ભજન થાય, હરિનું ભજન થાય નહીં. એ આખો દી નકરો પોતાને સંભાર્યા કરે. ખરેખર પોતાને ભૂલવું જવાનું હોય, ભગવાનને જ સંભાળવાના હોય. ખરી મોટપ છે નિજને ભૂલવામાં, તું મનાવી દે. પણ હુંનું ભજન કરનારા જે માની માણસો છે, સ્વકેન્દ્રિત પુરુષો, મંધાર્યું કરવાની કુટેવવાળા, એ ક્યારેય ભગવાનમાં તલ્લીન બની શકતા નથી, અર્થાત એનો મોક્ષ જ નથી થતો. ગમે એટલો ધર્મ પાળન, ગમે એટલી સેવા કરે, ગમે એટલી હડિયું કરે, પણ એનું કામ બધું માન હારું હોય એટલે એને માન મળે, કેટલું બળ કરે તા થોડું ઘણું. અને ચોથું ભગવાનમાં નહીં ડૂબવા દેનારું તત્વ છે સ્વભાવ. ઝીણા મોટા કુટેવ, ઝીણી મોટી, પછી ખાવાનો હોય સ્વભાવ, કે પછી રખડવાનો સ્વભાવ હોય, કે પછી બેહવા નહીં બેહવાનો સ્વભાવ હોય, પછી ધૂન કીર્તનમાં ઊંઘવાનો સ્વભાવ હોય, કે પછી ગાળ્યું બોલવાનો હોય, ગમે તેવા ઝીણા મોટા સ્વભાવ હોય ભાઈ ભાઈના, એ ભગવાનમાં જોડાવા ન દે. માટે આ ચાર વાના દુઃખદાયી છે. ભગવાનના ભક્તે એનો ત્યાગ કરવો. અને પરમાત્માને પ્રાર્થનાનું જોર રાખવું. ભગવાનને પ્રાર્થના આખો દિવસ કરકર કરો, હાલતા ચાલતા. હે વાલા દયાળુ, મારું ધ્યાન રાખજો. પ્રભુ જો મારું મન પણે ગયું, પ્રભુ આડા ફરો. ભગવાન એ પદાર્થ તો નાશવંત છે. પ્રભુ નાશવંતને મેં સાચું માન્યું છે, તમે સાવ સત્ય સાચા છો. તો હે વાલા, તમારા મારું મન રહેતું નથી, આ મનને મારો, પ્રભુ મને ઉગારો. હે મહારાજ, મારે તમને ઓળખવા છે, તમને પામવા છે. હે મહારાજ, તમને અતિ વાલા આવા સંતો ભક્તોને મારે ખૂબ રાજી કરવા છે. પ્રભુ મને શક્તિ દેજો, ભક્તિ દેજો. પ્રભુ મને તમારા મય રાખજો. હાલતા ચાલતા, કામકાજ કરતા પ્રાર્થના કર્યા કરો. સેવા કરતા હો તો પ્રાર્થના કરો, મહારાજ આ સેવા હું તમને રાજી કરવા કરું છું, મહારાજ તમે રાજી થઈજો. જો મેં આટલું વાળ્યું હો મહારાજ, મહારાજ હું તમારા માટે થાળ કરીશ, મહારાજ તમે જમશો ને, મહારાજ સરસ રોટલી બનાવો, મહારાજ મહારાજ જો દાળ બનાવો, મહારાજ આજ તો તમે પેટ ભરીને જમજો. એમને ભગવાન અરે પ્રાર્થનાને વાતો અખંડ રાખો. આનાથી ભગવાન નજીક રહેશે, તમને સુખ રહેશે, હૈયું ટાઢું રહેશે, કામ ક્રોધા દીકની પીડા સમી જશે. પ્રાર્થના ભગવાન સંભાળી રાખવાનું ઉત્તમ સાધન છે. પ્રાર્થના પોતાની ભૂલોને એકરાર કરવાનું અનુપમ સાધન છે. પ્રાર્થના પ્રભુમાં પ્રેમ કરવાનો સુંદર ઉપાય છે. પ્રાર્થના દિલમાં શાંતિનો સરસ એક તુક્કો છે. પ્રાર્થના બહુ કામ કરે છે. સામૂહિક પ્રાર્થનાથી વિશેષ શાંતિ અને ફળ થાય છે. આપણે પ્રાર્થનાના પદો ભેળા મળીને ગાઈએ, બહુ મજા આવે. મારી અર્થના આ મારી પ્રાર્થના, એવો વર આપો મને, બસ એક સાંભળો તમે. આવી પ્રાર્થના હોય એ કર્યા કરીએ તો બહુ મજા આવે. એક પ્રાર્થનાનું પદ સંભળાવું. એક ફરમાઈશ હતી એટલે બોલું, પ્રગટ દિલમાં અખંડ છે તું, તેનો અનુભવ કરાવી દે. એ પ્રાર્થના છે. વન 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 ટુ થ્રી ફોર.
તું બનાવી દે भरोसो छे हमारा
પરમાત્માને પ્રાર્થના કર્યા કરો. આમ પ્રાર્થના ના આવડે તો આવા પ્રાર્થનાના પદો કંઠે કરો, ગાયા કરો. પ્રાર્થનાથી ભગવાનમાં પ્રેમ થશે, પ્રાર્થનાથી ભગવાનમાં વૃત્તિ રહેશે, પ્રાર્થનાથી એકદમ ભગવાનની નજીક રહેવાશે, પ્રાર્થનાથી હૃદય શુદ્ધ થશે. આત્યંતિક કલ્યાણને માટે પ્રાર્થના એક અનુપમ માધ્યમ છે, સાધન છે. દાસત્વ ભાવ મજબૂત થશે, પ્રાર્થનાથી નિર્માની રહેવાની ટેવ પડશે, અહમ ઓગળશે. પ્રાર્થનાના બહુ ફાયદા છે. પ્રાર્થનાથી માણસ શુદ્ધ થઈ જાય છે. ગાંધીજી રોજ પ્રાર્થના કરતા. પ્રાર્થનાથી અંતર્દૃષ્ટિ થાય છે. પ્રાર્થનાથી પોતાની ભૂલો અને દોષો પણ ઓળખાય છે. માટે પ્રાર્થના કરો, પ્રભુમાં પ્રેમ કરો. એવું નથી કે પ્રાર્થના પલોઠી વાળીને શાંતિથી હવારે સાંજે જ થાય. પ્રાર્થના તો વાસણ ઉટકતા ઉટકતા જ થાય. પ્રાર્થના તો જમતા જમતા જ થાય. કે મહારાજ તમે સમજો હો, જોજો બિરાજી મારામાં આ ભક્તનો ભાવ તમે લ્યો, પ્રાર્થના તો હોતા હોતા થાય, મારા જેવો હોઈ જાઓ, મારા સપન હારા દેજો, મહારાજ હારે રેજો ઊંઘમાં, હું એકલો ન થઈ જાઉં, અખંડ પ્રાર્થના થાય, ધંધામાં થાય, મહારાજ આવે આ પડીકું લઈ લઈશું, આ લાકડા દઈ દે, મહારાજ આપણે ઘરમાં આવો પંખો લાવશું, થાય ને, મહારાજ આ વખતે ચોખા કેટલી કિંમત ના લેવા, થાય પ્રાર્થના તો છોકરાને લગ્ન કરવા તોય થાય, મહારાજ હવે આને એકને હવે વળગાડી દે તો પછી આપણે મહારાજ પછી અખંડ આનંદ એમ કરો. હવેનો વિષય છે સ્વરૂપ નિષ્ઠા, આશરા વિશે. આ તો બધા મોટા મોટા વિષય છે, પરંતુ આપણે તો ટૂંકું ટૂંકું લેતા જઈ, નિષ્ઠા વિના કોઈ કામ થતા નથી. ભગવાન સ્વામિનારાયણે વચનાવતમાં ચોખ્ખું કહી દીધું કે જેને જેટલી પોતાના ઈષ્ટદેવને વિશે નિષ્ઠા છે એટલો જ એ સિદ્ધ થાય છે, નિષ્ઠા પ્રમાણે જ એનામાં દૈવત આવે છે, નિષ્ઠા પ્રમાણેની જ પરમાત્મા એનામાં શક્તિ ભક્તિ મોટપ બધું આપે છે. જેટલું ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ ઓછા હોય એટલી નિષ્ઠા ઓછી હોય એમ સમજવું. કલ્યાણના કાર્યમાં નિષ્ઠા એ બહુ ઊંડું મૂળ છે, મૂળ જેટલું ઊંડું એટલું વૃક્ષ મોટું થાય. નિષ્ઠાના પાયા ઉપર જ બહાર દેખાતું બધું જ હોય છે. માટે ભગવાનને વિશે પરિપૂર્ણ નિષ્ઠા રાખવી. અને મહારાજે કીધું ભગવાન અને ભગવાનના સંતનો મહાત્મ્ય જ્ઞાને યુક્ત નિશ્ચય રાખવો. તો જેવો ભગવાનનો નિશ્ચય હોય એવો જ ભગવાનના સંતનો ભક્તોનો નિશ્ચય રાખવો, એને સમજવા. કોઈકને વિશે ગુરુ નિષ્ઠા રાખવી કે આ મારા મોક્ષના દાતા મારા ગુરુ છે અને એનું વચન એ મારા જીવનનો આખરી નિર્ણય હશે. ભવાટવીમાં અટકાતા અનેક પ્રશ્નમાં મૂંઝાતા ઘૂંચાતા જ્યારે ક્યાંય રસ્તો કે કોઈ મેળ ન રહે ત્યારે ગુરુ નિષ્ઠાવાળો માણસ ગુરુમાં ભગવાનને ધારી અને સવાલ પૂછી લેશે અને સમજી લેશે કે આમાંથી હે પ્રભુ તમે જ બોલજો. અને કોઈ સંતમાં કોઈ ભક્તમાં રહીને ભગવાન જે કહેવાનું હોય એ આપણને કહી દેશે અને ગૂંચવણમાંથી બારા કાઢી લેશે. દિવસ ઉગીને આથમે ત્યાં સુધી અનેક રૂપે ભગવાન આપણને મળતા હોય છે પણ આપણે એને ઓળખતા નથી. સર્વેમાં રહીને ભગવાન આપણને તે પ્રકારનો આનંદ આપે છે. તો ભગવાનની જ નિષ્ઠા મજબૂત કરો અને ભગવાનના સંતની ભક્તની નિષ્ઠા પણ મજબૂત કરો. અતિ દઢપણે ઓળખી રાખવું પડે કે મારા સ્વામિનારાયણ ભગવાન એ સર્વનું કારણ સર્વોપરી મહારાજ છે, કરતા હરતા એ છે. આવું મજબૂતપણે હૃદયમાં હજળ બમ થાય એને ભગવદ્ નિષ્ઠા કહેવાય. એનો જ આધાર રહે બસ તો ભગવાન ઓળખ્યા કહેવાય. કોઈ પણ પરિસ્થિતિમાં ભગવાન નથી જાણતા ક્યાં ગયા હશે કે કરતા હરતા હશે કે નહીં શું થશે એવો ઝીણોય સરખો ભાવ હૃદયમાં ન થવો જોઈએ. ભગવાન બધું જાણે છે ને એના હલાય વગર પાંદડું હલતું નથી, જેમ કરશે એમ જ થશે આવો પૂર્ણ વિશ્વાસ એનું નામ નિષ્ઠા. અને સંતની નિષ્ઠા કોઈ પણ ભક્તની નિષ્ઠા તે આવા પ્રકારની હોય છે કે આ સંત કે આ ભક્ત એ સાક્ષાત પરમાત્માને પામી ગયેલા છે, પરમાત્મા મય પરમાત્મા આકારે એની વૃત્તિ છે, માટે આ તો ભગવાનના ધામમાં જ વર્તનારા છે, અને અહીંયા જે દેખાય છે એ તો માત્ર મારું કલ્યાણ કરવા માટે આ સંતને આ ભક્ત દેખાય છે દિવ્ય રૂપે, એમ કોઈનો સ્વીકાર થઈ જાય જીવનમાં એ સંત ભક્તની નિષ્ઠા કહેવાય. પણ આપણે એને આપણા જેવા માનની માણસ તો એ કાંઈ નિષ્ઠા ન કહેવાય. નિષ્ઠામાં ઘણાને બહુ જ ખામીઓ છે, પરિણામે સંતો ભક્તોના અભાવ અવગુણ બહુ આવે છે. વચનાવર્તમાં તો સ્પષ્ટ લખ્યું છે કે ભગવાનના ભક્તો તો બ્રહ્મની જ મૂર્તિઓ છે, એને બ્રહ્મની મૂર્તિઓ તરીકે ન સ્વીકારી શકાય એનાથી વધારે દુનિયામાં આપણા માટે કોઈ પાપ ન ગણાય. મોટામાં મોટું પાપ આપણા જીવનમાં આપણા પેટમાં એ જ છે કે ભગવાનના ભક્તને બ્રહ્મની મૂર્તિ છે આ એમ નથી સ્વીકારાતું, એ જ મોટું પાપ કહો, માયા કહો, અહમ કહો, અજ્ઞાન કહો, જે સંજ્ઞા દેવી દઈ દો, એને જ ભગવાનને નીચેમાં ખામી કેવી હોય તો કયો ચાલશે. કેમ જે ભગવાનનો નિશ્ચય હોય તો ભગવાનના ભક્તનો હોય હોય ને હોય, અને ભગવાનના ભક્તનો જેને હજડબમ નિશ્ચય છે એને પરમેશ્વરનો નિશ્ચય થાય જ. એટલે ગુરુનિષ્ઠા જીવનનું અમૂલ્ય પાસું છે અને એની બહુ જરૂર હોય છે, અને એના વિના બહુ ખામી રહી જાય છે. માટે મોક્ષને માર્ગે હાલેલા દરેકે કોઈને ગુરુ ધારવા અને એની પાસે નિષ્કપટ નિર્માની રહેવું, ગમે એમ વઢે ટડકાવે મારી નાખે તોય અવગુણ ન લેવો, અને એમ માનવું કે મારો એમ જ મોક્ષ થતો હોય છે એટલે એમ કરતા હોય છે. પણ જેને વિશે તમને હજાર ખામીઓ દેખાતી હોય, સ્વાર્થપણું દેખાતું હોય, બીજું દેખાતું હોય, તો ગુરુ ન કરવા. પહેલાં હો વાર જોવું, પછી ગુરુ કરવા, અને ગુરુ કર્યા પછી પછી તો બરાબર સમર્પિત થઈને જીવવું, પછી જો જો ન કરવું. ઘણા પછી એમનામ જો જો કરવાની ટેવ રહેશે ને, પરિણામે ગુરુને વિશે લોભ ને માન ને ક્રોધ ને કામ ને સ્વાદ ને આળસ ને સ્વાર્થન આવા કેટલાક ભાવો ગુરુમાં રોજ ઉઠીને દેખાય છે. એટલે ગુરુમાં જીવ એનો ચોટે નહીં, હેત થાય નહીં, પછી ગુરુ કાંઈ કે એ મનાય નહીં, હેત ન થાય. એટલે આમ કેમ બોલ્યાન, આમ કેમ વર્ત્યાન, આમ કેમ જીમાન, આમ કેમ હુતાન, આમ કેમ ગયાન, આમ કેમ જોયું, આવું કેમ સાંભળ્યું, આનો પક્ષ કેમ લીધો, આનો કેમ ન લીધો, આવી બધી અનેક વાતની ઉપાધિ એના હૈયામાં ગોટાળા સડેલા જ હોય છે. અને એ પાછો જો તમે સાંભળો ને એને તો તમને સડાવી દે બધું. હા, વાત દાયા બહુ હોય ને આવડે બહુ, પાણીમાં જ પૂરા કાઢે એવા હોય. એ પોતે દુઃખી હોય ને તમને બધો ગોટો સડાવે ને તમને દુઃખી કરે. એટલે જે માણસને આ પૃથ્વી ઉપર કોઈ ભગવાનના લાડીલાને વિશે આ સાક્ષાત અક્ષરધામમાં હોવા છતાં અહીંયા જ મને દર્શન દે છે, આની વૃત્તિ ભગવાન આકારે જ છે, આનો મોક્ષ થઈ ગયેલો જ છે, આ ભગવાનમય જ છે, આ તો હવે અમારા મોક્ષ માટે આયુષ્ય રાખીને ભગવાને રાખ્યા છે, અને જે કાંઈ ખાય છે, પીવે છે, બોલે છે, વઢે છે, ટોકે છે, એ બધું બીજાના કલ્યાણ માટે છે, એના માટે કાંઈ નથી. આમ કોઈ સંતને વિશે ઢઢ મનાઈ જાય તો તમારા જેવો ભાગ્યશાળી કોઈ નહીં. આવો કોઈ તમારા માટે પૃથ્વી ઉપર ન હોય તો તમારા જેવો કઠણાઈવાળો આ સત્સંગમાં બીજો કોઈ નથી. તમારી જાતને પૂછી જોજો કે આવો કોઈ વ્યક્તિ તમારા માટે જીવતો છે. બાકી વૈયાગ્યા એને તો આપણે બધા મોટા માનની જ છીએ. જીવતાને મોટા માનવા એ જ ખરી મોટપ છે. ત્યાં અહમ મૂકવું પડે છે. ગોપાલ સ્વામી એમ કીધું કે સત્પુરુષ હોય ને તે હજારોનો વ્યવહાર ધૂળમાં ભેળવી દે તોય ક્યારેય અભાવ ન આવે, અને મનમાં એમ થાય કે એનું એમ કરે જ કલ્યાણ થતું હશે એટલે એમ કર્યું હશે, મને શું ખબર પડે ને, મારે શું અધિકાર છે આવા મોટામાં કાંઈ જોવા કારવાનો. હું હવે એક દોકડા ભાઈની ઉંદડી માથે પાટડો પડત ફોદે ફોદા નીકળી જાય. એક તો આપણા સ્વભાવનો પાર ન હોય, વાસનાનો પાર ન હોય, કે કેટલું ખારું પાણી સંસારનું પી જતા હોય ને કાંઈ તરતા આવડતું ન હોય ને ઓલા તરીને પારવી આવી ગયા હોય એની ખામીઓ બેઠા બેઠા કાઢવી એ કાંઈ ઠીક નથી. તો ગુરુ નિષ્ઠા હજડબમ થવી જોઈએ, રાખવી જોઈએ, તો મોક્ષ બહુ સીધો છે. અને મહારાજે વર્તનાવતમાં કીધું, પ્રશ્ન પૂછ્યો ને વર્તનના ચોથામાં ભૂલતો ન હતો કે આ જીવનું કેમ કરે તાર કલ્યાણ થાય, ત્યારે મહારાજ કે 30 લુક્ષણે યુક્ત જે સંત છે એ જેમ કહે એમ શંકા છોડી અતિ વિશ્વાસ રાખીને મૂંઢપણે ઊંધું ખોશીને કરવા માંડે ને આ હેલામ હેલો મોક્ષનો ઉપાય છે. સંત કેમ કરવા માંડો ઊંધું ખોશીને, ત્યાં બુદ્ધિનો દાંડિયો ન વાપરો. કેમ છે, તમારી બુદ્ધિ બહુ ટૂંકી છે અને સંતની મોટાઈ બહુ મોટી છે. તમે સાચું માનતા હશો ને જગતની રીતે એ સાચું હશે અને સંત એના સામર્થ્યથી ખોટું પાડવા ધારે ખોટું પાડી દેશે. ગ્રહણ સાચું જ હતું તોય ગોપાલન સ્વામી ખોટું પાડી દીધું, સમજાણું. અને તમે જેને ખોટું કહેતા હો ને ખરેખર વ્યવહારની દૃષ્ટિ ખોટું હોય તોય પણ સંત ધારે ને તો એ ખોટાનું હાસું કરી નાખે ને બધાના મગજ ફેરવી નાખે, કારણ કે એમાં ભગવાન રહ્યા છે ને એ અવળું હવળું કરી શકે છે. માટે ત્યાં ડાપણ કર્યા વગર આપણે ભાવથી જોડાઈ જવું, આ પહેલાં જોવું હોવાર કે આ ખરેખર સંત છે કે નહીં. તમે તમારે પરીક્ષાઓ કરી લેવી, પણ ગુરુ ધારી લીધા પછી રોજ ઉઠ પરીક્ષા જ કરીએ ને તો એનો ઉપદેશ સાંભળીને કેમ કેદી કરશું. ઘણા મરે ત્યાં સુધી ગોદા મારી મારી કરે, શું કરવા એને. તમે ઓલા દૂધમાં બે સાંટા સાસના નાખી અને પછી ઢાંકીને સુઈ જવાનું હોય, હવારે ઢેફું થઈ જ જાય, બરોબર. પણ આખું ઘર વારા ફરતી શીબુ ઊંસું કરી ગઈને આંગળીને ગોદા મારે થી દહીં ન થાય, ડોડો થાય, સમજાણ. એમ કોઈને મોટા માન્યા ને પછી વિશ્વાસ રાખ્યો પછી બસ આરામ એના વિશ્વાસે આરામથી હુઈ જાઓ, પછી કેમ કરવા માંડો એમ. તમારું કલ્યાણ થઈ જશે, તમે જામી જશો ભગવાનમાં. ગોદા મારી મારી કરીશો તો એવા થાવ ને ડોડો, નહીં કુસંગી રહ્યો નહીં સત્સંગી રહ્યો, વચલા મેળના કમેળિયા, નહીં બાય નહીં ભાઈ ને ઓલા વચના ન થાય એવા થાવો. હા, નકામા નડીશો આખા સત્સંગમાં, તમારો કંઈક જુજો સમાજ વેંઢળ મંડળ થાપવું પડશે. ઘણા એમ બગડી ગયા છે ખરેખર, ડોળિયા થઈ ગયા, ડોળિયા કહેવાય એને. હા, તમે જોવો ને એમને સત્સંગમાં હવા ત્યાં મહેરાજ કરતા હોય, આપણને દાંત આવે એને જોઈને. મોટા એવા છે એવો નથી, આ નાના છોકરા અમુક બહુ એવા હોય ને એવા છે, આપણને ખબર જ પડે કે આને કાંઈ શાંતિ નથી કોઈ વાતમાં. માટે ખરેખરી ભગવાનના કોઈ લાડીલાને વિશે તમે દઢ મતી કરો, અમારી વિનંતી સ્વીકારો, તમારું કલ્યાણ થઈ જશે. એમાં રહીને ભગવાન તમારું કલ્યાણ કરી નાખશે ખરેખર. તમે હોંપાશો તો તમારો મેળ પડી જશે, પણ તમે તમારા જ રહ્યા અને કોઈના ન થયા તો ખરેખર તમે ભગવાનના ક્યાંથી થશો. ઘણા માણસ સ્વકેન્દ્રિત હોય, અહમ કેન્દ્રિત, બુદ્ધિનું એને બહુ જ માન હોય, એની વ્યવહારિક આવડતની એને બહુ જ આમ શ્રદ્ધા અને બહુ માન હોય, એવા માણસો બહુ નથી આધ્યાત્મિક માર્ગમાં બળ કરી શકતા, છેવટે પાછા પડી જશે. તો આ ભગવાનની નિષ્ઠા વિશે, સ્વરૂપ નિષ્ઠા વિશે થોડો પ્રકાશ પાડ્યો. હવે આત્મનિષ્ઠા આમાં લખી છે અમારા મહાપુરુષોએ, અમારા મહાપુરુષોએ જે લખ્યું એ હું વાંચી જ આવું છું. પ્રણામ મહાપુરુષોને, ફુલ્લીને આત્મનિષ્ઠામાં આવ્યા, ક્યાં લાવી નાખી એને જોઈ, એ નિષ્ઠા શબ્દનો પ્રાસ મેળવ્યો. હવે આમ તો કાલે આપણે ઓલા સકરડામાં હું આત્મા છું એમ ન સમજ્યા, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ સ્થૂળ સૂક્ષ્મને કારણ રજોગુણ તમોગુણ સત્વગુણ હાથ પગ આંખ ઇન્દ્રિયો મન બુદ્ધિ ચિત્કાર પટેલ નાચ જાત બાય ભાઈ હું કાંઈ નહીં, હું તો ચૈતન્ય સત્તા માત્ર જ્ઞાન. આવું હજડ મનાઈ જાય અને કોઈ કાળે દેહ ન મનાય, નાચ ન મનાય, જાત ન મનાય, સ્ત્રી ન મનાય, પુરુષ ન મનાય, અને હું આત્મા છું, ભગવાનનો દાસ છું એમ મનાય, એને આત્મનિષ્ઠા કહેવાય. અને એ મનન કરવા જ થાય છે. મનન કરવા માંડે ને હું આત્મા છું આત્મા છું, તો આત્મા થઈ જવાય. દેહનું મનન કરવા દેહ થઈ ગયા, દેહમાં પ્રીતિ બહુ થઈ તો દેહાકાર થઈ જવાનું. આત્મામાં પ્રીતિ કરો ને તો આત્માકાર થઈ જવાય, અને ભગવાનમાં ગાઢ પ્રીતિ કરો તો ભગવદાકાર થઈ જવાય. બસ આ જીવ તો પાણી જેવો છે, એમાં જેવો રંગ રાખો એવા કલરનું થઈ જાય. આત્મા એ જ્ઞાન છે, એમાં જેવું જ્ઞાન ભરો એવા જ્ઞાનવાળો થઈ જાય. દેહનું જ્ઞાન ભરો તો દેહાભિમાની થઈ જાય, દેહના જ્ઞાનવાળો. આત્માને પોતાનું જ્ઞાનનું અતિશય મનન થાય તો આત્મજ્ઞાની થઈ જાય, અને ભગવાનના જ્ઞાનનું અતિ મનન થાય તો ભગવદ્ જ્ઞાની થાય. એ ખ્યાલ આવ્યો? અને જેનું જ્ઞાન એનો એને અનુભવ રહે ને એનો એને આનંદ રહે. દેહનો આનંદ થોડો છે, આત્માનો ઇથી જાજો છે, ને ભગવાનનો આનંદ તો માપબારો છે. એટલે ભગવાનનું જ્ઞાન થાય તો ભગવાનના આનંદમાં આત્મા હંમેશા જીલા કરે છે. આ ટાઈપનું છે દેહ નિષ્ઠા, આત્મનિષ્ઠા અને ભગવદ્ નિષ્ઠા. આ બધી નિષ્ઠાઓ છે. દેહ નિષ્ઠા દેહની આરે સમાપ્ત થાય નો દુઃખ બહુ દે, દેહ નાશવંત છે ને. એટલે આત્મનિષ્ઠા છે એ પોતાના આત્મા માને તો દેહના સુખ દુઃખને તરી જાય, પણ કાંઈ મરણ ન તરાય, કારણ કે એ વસ્તુ આંકરી છે. એમાં ભગવદ્ નિષ્ઠા જોઈ, સમજ્યા? અને આત્માનો આત્મા ખરો તો પરમાત્મા છે, માટે પરમાત્માને પોતાનો આત્મા માનવો એ આત્મનિષ્ઠા જોરદાર. અને એમ ભગવાનને જ્યારે સ્વીકારાય ત્યારે આત્માને સહજ સ્વભાવે ભગવાનમાં હમાવાય છે. પછી ભગવાનનો જ પ્રકાશ અને જ્ઞાનને કરતા ભાવ અખંડ રહે ત્યારે એને અખંડ ભગવાનનો આનંદ જ વહે છે જગતમાં. એવું થવાય છે ભગવાનને ભજતા ભજતા. બોલ કરજો. આ આત્મનિષ્ઠા અમારી ભાષામાં પ્રસ્તુત કરી, અને મહાત્માનો હવે આદેશ મને છે કે સાકાર પણ સમજાવો. તો સાકાર નિરાકાર પણ સમજવું છે ને તમારે? સમજવું છે? અરે વાહ, મને સમજાવતા સમજાવતા એમ થઈ જાય છે આવડા હું સમજશે. હા, એમાં અમારું બાળમંડળ આવી ગયું છે. 72 વર્ષના બાળમંડળને જય સ્વામિનારાયણ. લ્યો, હા હા, અમારા આશીર્વાદ તમને. અહીં તમે આવો જ ક્યાંથી? આ છોકરા તો ક્યાંય જગતમાં રખડતા હોય. બોલો, તમને એક સવાલ પૂછું. તમને નહીં, આમ જોઈને પૂછું. તમારા તો હાકલા પડકારા બહુ. દિવાળીને દિવસે 7 દિવસની આ શિબિરમાં જે માણસ ન આવે અથવા ઓછા આવી શકે એનું નુકસાન કેટલું? માની લો કે તમે ન આવી શક્યા શિબિરમાં તો તમને નુકસાન કેટલું થાય? બરોબર. તો જે આપણા ભક્તો છે, ભાઈ ભાઈ બાળકો, એ આ શિબિરમાં 7 દિવસ આવી નથી રહી શક્યા, નથી લાભ લઈ શક્યા, એને નુકસાન કેટલું કલ્પના કરો તમે? માટે દર સાલ દિવાળીની શિબિરનો સમય ગમે એમ કરીને કાઢવો. ક્યાંય રખડવા ન જવું. અહીંથી લાભ પાંચમ પછી તમારે રખડવાના 2-3 અઠવાડિયા હોય જ છે. કોઈ કાંઈ લાભ પાંચમ ધંધે નથી ચડી જતો. પછી તમે તમારે હારી પેટ શિબિર આખી ભૂલાઈ જાય ત્યાં સુધી જગતમાં રખડજો ને. શિબિર તળી વૈયા જાય ને ઉપર જગતનો બધો ડોળ સડી જાય એટલા. કેમ, થોડુંક થાય છે એવું? શિબિર પૂરી થાય ને પછી જે બધા રખડવાને ફરવાને જાત્રાના બાને જગત જોવાને રખડવા વ્યા જાય, શિબિરમાં હું કીધું તો હું એ કાંઈ સાંભળે નહીં. પછી આ શિબિર ઉપર જે બધું સડી ગયું એ બધું સાંભળે ને એ હોતા પછી ધંધામ સડે કે નહીં? ભૂલો શિબિર, એમ બધું યાદ રાખશો. જોઈ લો બાળમંડળનો રંગ જોવો. તે તમારી શિબિર નથી અત્યારે? બધા અહીં આવતા રહ્યા. હવે વડીલોને વાતો કરું, તમે ખાનામાને સાંભળજો, બોલતા નહીં. વડીલો સાકાર પણ સમજવું છે ને. આખી દુનિયામાં મોટો વિવાદ છે. ઘણા કહે છે કે ભગવાન નિરાકાર છે ને ઘણા કહે છે ભગવાન સાકાર છે. બહુ મોટો ડખો છે, એમાં મોટા મોટા આચાર્યનો ઝઘડો છે. શંકરાચાર્ય વગેરે આચાર્યો પરમાત્માને નિરાકાર કહે છે, ત્યારે રામાનુજાચાર્ય વગેરે આચાર્યો ભગવાનને સાકાર કહે છે. સાકાર માનનારાઓમાં ભાત ભાતના ભેદો છે, નિરાકાર માનનારાઓમાં વિવિધતા ઘણી છે. હવે તો મોટા થોથા પોથા ને શાસ્ત્ર બહુ લાંબુ છે, એમાં બધે પડે તો મેળ પડે એવું નહીં. પણ ભગવાન સાકાર આપણે કેવી રીતે માનીએ છીએ એ વાત તમારે સમજવી હોય તો અમને જેમ સમજાય છે એમ અમે તમને કહી શકીએ. બરાબર છે? ભગવાન સ્વામિનારાયણ સાકાર છે, સાકાર છે, સાકાર છે, આ પહેલી એક વાત અમે સ્થાપી દીધી. બરાબર? ત્યારે સવાલ એ ઊભો થાય છે કે ભગવાન સાકાર હોય તો વ્યાપે કેમ, અને વ્યાપક હોય તે સાકાર કેમ હોય? મોટો વાંધો આય. આપણે કહીએ છીએ ને ભગવાન બધામાં વ્યાપક છે, તો જે વ્યાપે એ પછી સાકાર કેવી રીતે રહી શકે, અને સાકાર હોય તો વ્યાપે કેવી રીતે? આમ સવાલ થાય છે. પણ એક વાત તમારે સમજી લેવી કે ભગવાનની દિવ્ય અલૌકિક મૂર્તિ સાકાર છે, અને ભગવાનની મૂર્તિમાંથી નીકળતો દિવ્ય ચૈતન્ય પ્રકાશ છે ને એ પ્રકાશ નિરાકાર છે. ભગવાન અને ભગવાનનો ચૈતન્ય પ્રકાશ બંને તત્વ એક હોવાથી ભગવાનનો પ્રકાશ જે છે તે પણ ભગવાન જ છે, અને જ્યાં જ્યાં એ પ્રકાશનો નાનો સરખો પરમાણુ છે તે ભગવાન જ છે. માટે ભગવાનને એનો પ્રકાશ એક હોવાથી એ એક જ થયું, માટે ત્યાં એ સાકાર જ થયા. થોડું સમજવું કઠણ છે, પણ ક્યાંક અભ્યાસ હશે, ભક્તિ હશે, એને સમજાય. તાત્વિક રીતે ન સમજાય તો સીધી રીતે સમજો કે ભગવાનને જ્યાં જેને જેવું દર્શન દેવું ઘટે એવું રૂપ લઈને દર્શન દે. માટે જો સાકાર જ છે, તો આ બીજી રીત છે. બાકી તો વાત એમ છે કે પરમાત્મા અને પરમાત્માનો દિવ્ય પ્રકાશ એ બંને તત્વ એક હોવાથી ભગવાનની સાકાર મૂર્તિ જ્યાં જ્યાં એનો પ્રકાશ છે ત્યાં એવી ને એવી છે. માટે ભગવાન નિરાકારપણે વ્યાપક છે જ નહીં. કેમ જે ભગવાનના તેજને પણ નિરાકાર જાણવું નહીં, કેમ જે એ કર્મફળ જીવમાં રહીને ભોગવાવડાવે છે. જો તેજને નિરાકાર કહો તો એમાં કર્તાપણું રહે નહીં, કેમ જે નિરાકારથી કંઈ થતું જ નથી. કરતા હોય એ સાકાર જ હોય, અને સાકાર હોય એ કરતા હોય, આવો એક સિદ્ધાંત સ્વામિનારાયણ ભગવાને સ્થાપ્યો છે. માટે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું દિવ્ય અલૌકિક સાકાર સ્વરૂપ છે, અને એ ભગવાન પોતાની શક્તિએ કરીને બધા એમાં વ્યાપીને રહ્યા છે, અને પોતે શક્તિ અને શક્તિમાન એક છે. એટલે જ્યાં જેવું સ્વરૂપ દેખાડવું ઘટે, જેને દર્શન દેવું ઘટે, ત્યાં ભગવાન પોતાનું દર્શન દે છે. જેને જેવું જ્યાં દર્શન દેવું ઘટે ત્યાં એ જ મૂર્તિનું દર્શન દઈ શકે છે, એવી સામર્થ્યવાળા છે. એમ ભગવાન સર્વત્ર સાકાર છે એમ આપણે સમજવું, પણ ભગવાનને નિરાકાર ક્યારેય સમજવા નહીં. મહારાજે પોતે એવી વાત કરી કે ભગવાનને જ્યારે જ્યાં પોતાનું દર્શન દેવું ઘટે ત્યાં પોતે પોતાનું દર્શન દઈ શકે છે, માટે એ બધે જ એવા જ છે એમ તમે માનો. આય મહારાજ અક્ષરધામની મૂર્તિનું દર્શન આય આપણને દઈ શકે છે, તો આય અક્ષરધામની મૂર્તિ છે જ તો, નોતીને આવીને દીધા એવું નથી. એમ બધે જ ભગવાનની મૂર્તિ છે, પણ અનુભવાતી નથી આપણને. બરાબર છે? આપણી લાયકાત હોય તો અનુભવાય. સેટેલાઇઝર ઉપરથી રજૂ થતા તમામ ચિત્રો આ વાતાવરણમાં છે કે નહીં? હા, પણ આપણી પાસે એન્ટેના સહિત ટીવી નથી, માટે એ જીલાતા નથી. જો ટીવી હોય તો એમાં ચિત્ર જીલાય કે નહીં? જીલાય. સેટેલાઇઝરમાંથી રજૂ થતા એ વ્યવ પકડીને જીલે છે. એમ આપણું હૃદય જો ભગવાનને જીલે એવું સાધન બને તો આપણા હૃદયમાં પણ જેમ ટીવીમાં દેખાય એમ ભગવાન અક્ષરધામમાં હોવા છતાં હૃદયમાં દેખાય. છોકરાને મજા આવી ગઈ? અને જો રેડિયો સ્ટેશનમાંથી પ્રસ્તુત થતા તમામ શબ્દો વાતાવરણમાં છે કે નહીં? છે. આપણા કાનમાં સંભળાય છે? નહીં. પરંતુ રેડિયામાં જો તે સ્ટેશન મેળવો તો તે ગીત વાગે કે ન વાગે? વાગે. કેમ? જે ત્યાં એવી ગોઠવણી છે, રેડિયો એ વ્યવને પકડી શકે એવું સાધન છે. એમ આપણે પણ એ ભગવાનની દિવ્યવાણી પકડી શકીએ એવા સાધન બનીએ તો ભગવાનના આદેશો પણ આપણને અહીં બેઠા જીલાય ધામમાંથી આવતા, અને દર્શન પણ ભગવાનના અહીં બેઠા ધામના થાય. આવી જ રીતનું ભગવાનનું સ્વરૂપ છે. ભગવાનને આમ માનવા તો આનંદ બહુ રહેશે, ભગવાન છેટા નહીં લાગે અને ભગવાન સદાય સાકાર મનાશે. હવે પાછું નિષ્કપટપણું આવ્યું. ચાલો તો હવે અમે નિષ્કપટપણા ઉપર બોલીએ છીએ. બોલીએ ને, તમને તકલીફ નહીં પડે ને, કારણ કે એ ભૂકા કાઢ નાખે એવું છે. મને નિષ્કપટી માણસ બહુ ગમે અને કપટી ઉપર મને દાજ બહુ ચડે, પણ આ વાત બહાર ન કહેતા, નહીંતર કપટી બધા નકામાં ગાળી દે મને. જીવ જ્યાં સુધી ભગવાનના મોટા ભક્ત પાસે નિષ્કપટ નથી થતો ત્યાં સુધી એનામાં ભગતપણું આવતું જ નથી. બોલો. કપટી કોઈ દિવસ માયા તરે નહીં. કપટીના ક્યારેય અંતર શત્રુ કે વાસના ટળતા નથી. જે કપટ રાખે છે એ માયા રાખે છે, અને જે માયા રાખે છે તે મહારાજને પામતો નથી. માયા રાખે છે તે મહારાજને પામતો નથી. જીવને પોતાનું મન ઉલ્લું બનાવે છે કે હું જો કહી દઈશ તો બહાર પડી જઈશ, અને મારું માન નહીં રહે, હું હલકો ગણાઈશ. બધા મને એવી દ્રષ્ટિએ જોશે કે આ આવો, અથવા હું જેને કહીશ એ મને પછી આવી દ્રષ્ટિએ જોશે, ને હું એના રાજીપાનું પાત્ર નહીં રહું, મારી માથે રાજી નહીં રહે, કુરાજી થાય, મન વઢશે, આવી તેવી બીક બતાડે મન જીવને, અને કપટ તજવા દે નહીં. પછી એ કપટ એને કોક દાડો વર્તમાન ચુકાડે છે. ખ્યાલ આવ્યો? બહુ મોટી ભૂલ કરાવડાવે છે. માણસ પોતાના ગુરુ પાસે, મોટા સંતો પાસે હંમેશા રમત કરતો આવ્યો છે, એટલે તો ભગવાનને આજ દિવસ સુધી પામ્યો નથી. મુક્તાનંદ સ્વામી કહેતા કે આ જીવ કોઈ જન્મમાં ભગવાનના સંત આગળ નિષ્કપટ થયો નથી, જો એકાદ જન્મમાં થયો હોત તો સૃષ્ટિમાં રહ્યો ન હોત, એ ધામમાં અયોગ્ય હોત. માટે એક જન્મમાં નિખાલસને નિષ્કપટ વર્તવું જરૂરી છે. ઘણાનું મન એમ ઉલ્લું બનાવે છે કે આ ભૂલ થઈ હવે એ નથી કેવી, કાં તો એમ બનાવે છે કે હવે નહીં ભૂલ પડવા દઉં, હવે નહીં પડવા દો, જવા દો, આને જ કેવું પડે જ. તમે ન કહો તો ભૂલ પડે જ, કહો તો ન પડે એ નક્કી, પણ તમે મનમાં એમ રાખ્યું કે હવે નહીં થવા દઉં, કાંઈ કેવું નથી, એ ન બને. ઘણાનું મન એમ ઉલ્લું બનાવે છે કે નથી કેવું એવું નથી, પણ હમણાં નથી કેવું, સમજ્યા? એકવાર સુધરી જાઓ ને પછી બધું કહી દઈશ હું, પેલા આવો આવો હતો એટલે કે અત્યારે નથી, જોજો મને હલવો હલકો ન માનતા, એમ માન રાખવા સારું, એ મોડું કરેશ કહેવામાં, સમજાણું? મન બહુ ખતરનાક વિચિત્ર છે, તમારે બે ત્રણ ભૂલો થઈ ગઈ અને પછી કહેવાની થાય ને તો તમારું મન ના પડે, કહીશ નહીં કેમ, તો કે સ્વામી તને હળવો હલકો માનશે, આવો લોભી કામી ક્રોધી માનશે, ઈર્ષાળો માનશે, માની તો કે હમણાં નહીં, એક વર કોઈ ભૂલ ન થવા દેવી, પછી કહેવું અને એમ રજૂ કરવું, વર પહેલાંની આ વાત છે, અટાણે વરથી તો હું આવું પવિત્ર જ છું, એટલે સાંભળનારાના મનમાં આપણી પવિત્રપણાની છાપ રાખવી છે આપણે, છે ને વિચિત્ર. તારે પછી આમાં ઘણા એ ટાઈપના હશો જ તમે, પણ ગમે એમ કરીને તમને મોટા સંત આગળ ખુલ્લા ન થવા દે, મન ન થવા દે, ન થવા દે, હારા હારા ન થવા દેતા, મને ઘણા એની ખબર છે, ઘણા એની, આ તમે જેટલા બેઠા છો ને એમાં કોણ કોણ નિષ્કપટ નથી એની મને ખબર છે, કારણ કે જો નિષ્કપટ તમે મારી પાસે થતા હો, સંતો પાસે થતા હો, તો એ ખબર તો હોય જ અમને, નથી કોઈ દી કાંઈ તમે કીધું ત્યારે અમે સમજતા જ હોય ને, અને તમે ગમે એમ સેવા ભક્તિ કરો, પણ અમને એ તો ખબર હોય કે તમે કોઈ દી નિષ્કપટ નથી, ત્યારે શું તમારે કોઈ દી મોળો ઘાટ નહીં થયો હોય, કોઈ નબળી ઈચ્છા નહીં રહેતી હોય, કોઈ ભૂંડાઘાટ નહીં થતા હોય, પણ તમે નથી કહેતા, અને ઓલો કહેશે એનો વિશ્વાસ કરાય, નથી કહેતા એનો વિશ્વાસ ન કરાય. ઘણા હરિભક્તોએ કોઈ દિવસ કાંઈ નથી કીધું અમને, હા એમ સેવા કરે, દોડે ને મોર મારે રખડે, અને ઘણા બિચારા કહેશે કે આટલું અવળું ચિંતન થઈ જાય ક્યારેક ક્યારેક. દયા કરો, ભગવાનને પ્રાર્થના અમારા વતી કરો અને ટળાવો, અને એ જ ખપવાળા છે, જે નિષ્કપટ છે એ ખપવાળા છે. ઠીક, ચાલો, તમારા મનમાં ભૂંડા ઘાટ થઈ જતા હોય ને તમે ન કહો, પણ ભૂંડી ક્રિયા થઈ જતી હોય તોય ન કહો, એવાય ઘણા બેઠા છો આ સભામાં, બિરાજ્યા છો ને શિબિરાર્થી થઈને, પણ એક વાત કહું, અમારા મહાત્માઓને કીધી હતી શિબિરમાં, એની એ તમને પણ કહી દઉં, બીજું શું હવે વારો તારો શું રાખે ખરું ને, યા નહીં પાડે એને, એમ કે પકડાવું પાછા, એ વળી હું સાધુન ગ્રસ્ત, તમારે બધું કહેવું જોઈએ અને અમારે કરતા હોય એમ કરવું જોઈએ. તમને તમારા બૈરા છોકરા વધારે વાલા કા સાધુ વધારે વાલા, સોરી હો એવું પૂછાય નહીં, પણ આ તો પૂછ્યું, તમે તમારા બૈરા છોકરા માટે વધારે મહેનત કરો છો કે સંતો માટે? ઠીક છે, તમે કોના માટે રડો છો, તમે કોના માટે જીવો છો, તમે શા સારું જીવો છો, ગુજરી કેમ ન ગયા, આપઘાત કેમ ન કર્યો, કાંઈક આશા હશે તમારે જીવવા પાછળ, કોના માટે રડો છો, કોના માટે એટલી મહેનત કરો છો, તમારે શું મેળવવાનું છે? હા બહુ સારું કહી દો, તો સંતોને મેં કહ્યું હતું કે તમે જો નબળું ચિંતન નહીં થવા દો અને ચિંતન ઉપર ધ્યાન રાખશો તો તમારે તમારા વર્તન ઉપર ધ્યાન નહીં રાખવું પડે, તમારા ચિંતન ઉપર તમે ધ્યાન રાખશો તો તમારા વર્તન ઉપર તમે ધ્યાન નહીં રાખવું પડે. કેમ, જે ચિંતનથી તમે તમને જાલ્યા કે ખરાબ સંકલ્પ ન થવા દો તો ખરાબ વર્તન ક્યાં થવાનું છે, પછી અહીંયા જોવાનું ક્યાં રહ્યું, ખ્યાલ આવી ગયો. પછી બીજું એ કીધું કે ભાઈ તમે કાંઈ નબળું સપનું કે નબળા વિચાર થઈ જાય એ તમે નોંધો છો તમારી ડાયરીમાં કે આ તારીખે આવા વિચારો થઈ ગયા ખાવાના કે બીજા ત્રીજા, આવા મને ઘાટ થવા જ ન જોઈએ એમ દાજ થાય છે, બહુ સારી વાત છે. પણ પછી એક વાત કીધી કે નબળું ચિંતન કહી દેશો તો નબળું વર્તન થવાનો સવાલ નહીં રહે, અને નબળું ચિંતન નહીં કહો તો નબળું વર્તન થશે થશે ને થશે.
સારું, પછી નબળી ક્રિયા થઈ ગઈ, દેહે કરીને મને કરીને થાય એ જુદું છે ને દેહે કરીને થાય એ જુદું છે. જોવાનો ઘાટ ભલે થાય પણ જોવો નહીં ત્યાં સુધી બચ્યા, ખાવાનો ઘાટ ભલે થાય પણ ખાવ નહીં ત્યાં સુધી બચ્યા, પરસેનો ભલે મનમાં ઉમળકો આવી જાય ઉતાપ થઈ જાય પણ પરસે ન કરો ત્યાં સુધી રહી ગયા. પણ હવે માનો કે શબ્દ સ્પર્શ રૂપ રસમાં પડી ગયા તો ક્રિયા થઈ ગઈ, દેહે કરીને તમને પંચ વિષય વળગી ગયા, મને કરીને નહીં, અને તમે ન કીધું બરોબર, કપટ રાખ્યું. તો ભગવાન શું કરશે તમે જાણો છો? ભગવાનની લીલા જાણો? તમારે જેને કહેવું પડે એને તમે નબળી ક્રિયા નહીં કહો તો ભગવાન તમારી નબળી ક્રિયા આખી દુનિયાને કહેશે. અંતર્યામી હોવ માં રહ્યા છે, તમારું કપટ એ બહાર પાડશે. અને તમે જો તમારી નબળી કોઈ પણ ક્રિયા તમારા ગુરુને તમારા વડીલને કહી દેશો, માફી માગી લેશો કે આ પાપ થઈ ગયું છે, આ ભૂલ થઈ ગઈ છે, તો ભગવાન રાજી રહેશે. અને તમે જેને કહી દેશો ને એ રાજી થશે કે શાબાશ, તને ભૂલ તો બધાય કરતા જ હોય છે પણ કેનારા વિરલા કોક નીકળે છે, માટે તું ખફવાળો સાચો. હવે સાવધાન રહેજે, આનો ઉપાય આમ કરીશ તો તારે ફરીને આવી ભૂલ્યો નહીં થાય એમ એને શીખવાડે, બરોબર છે? પણ તમે એમ ન માનતા કે તમારું રાખ્યું કપટ રહેશે, તમારું ઢાંક્યું ઢંકાયેલું રહેશે એમ માનતા નહીં. જેટલું ભગવાન આપણું નબળું ઢાંકી રાખે એટલું ઢંકાયેલું રહેશે. ભગવાન જેદી ધારશે ને કે આનું ભોપાળું બધું બહાર પાડી દેવું છે, તે દી આખા સત્સંગમાં નહીં આખા જગતમાં બહાર પાડી દે. માટે સમજીને આપણે જેની આગળ ખોલવું ઘટે એટલાની આગળ ખોલી નાખી તો ભગવાનને બધે ખોલવાની જરૂર પડે નહીં. તમે ખોલવું ઘટતું છે, ત્યાંય જો તમારું કપટ નહીં ખોલો તો જગતમાં ચોક વચ્ચે ભગવાન તમારું કપટ ભૂલ પડાવીને ખોલશે. અને તેજી એવી ઉપાધી થાય કે ન પૂછો વાત. અને આ જીવ અભાગ્ય એવો અપકર્મી છે ને, એને પાપ થાય ને એનો ડર નથી, એને જગત જાણી જાય એનો ડર છે. બોલો, ભગવાનની બીક નથી પણ લોકો એની માથે પછી થૂકે ને એની એને બીક છે. આ પ્રોબ્લેમ છે. એક જણો મારી પાસે આવ્યો હતો અને રોવા માંડ્યો. મેં શું રોવેશ? તો કે ભૂલ થઈ ગઈ. મેં કેદી થઈ? કે 15 દી પહેલાં. શું થયું? મને કે વ્યભિચાર થઈ ગયો. મેં કીધું વ્યભિચાર થઈ ગયો ત્યારનો રોવેશ? તો કે ના. તો મને કે અત્યારે આજ રોઉં છું. મેં વચમાં 14 દી ગયા? તો કે એમાં નથી રોયું. મેં કીધું વ્યભિચાર કર્યું ભૂલ ન કરી? તો ભૂલ કરી. પાપ ન કરી? તો પાપ કર્યું. મેં કીધું રોયો કેમ નહીં? તો કે એમાં રોવું નહીં થયું. તો આજ કેમ આવ્યું? મને કે બહાર પડી ગયું. આજ બહાર પડી ગયું. મેં કીધું તું પાપ કર્યું એનું રોવે છે કે બહાર પડી ગયું એનું રોવે છે? ખરેખર આપણી બધાની આજ પરિસ્થિતિ છે. આપણે બહાર પડી જાય એનું રોઈએ છીએ, પાપ થઈ જાય એનું રોતા હોય ને તો પાપ બંધ થઈ જાય થોડા સમયમાં. મેં કે બહાર પડી ગયું, જગતમાં ને ગાળું દેશે, હવે મારે શું કરવું? મેં કીધું હવે સુધરવું, બીજું શું. એટલે આવું છે, જો આપણે કોઈને નહીં કહીએ તો ભગવાન કહે છે, બોલો. અને તમે જો કોકને કહી દીધું ને નિર્માની થઈ ગયા ને ભગવાન પાસે રેડ્યા, સંત પાસે રેડ્યા, તો તમારું પાપ કોક જોઈ ગયું હશે ને એને ભગવાન ભૂલાડી દે ને ન્યા ન્યા એને મૂંગો કરી દે, એ કોઈ દી નહીં બોલે. ભગવાનને બધું આવડે, બોલાવડાવવું, મૂંગા કરી દેવું, તમારું ભાળી ગયા હોય તો ભૂલાડી દેવું બીજાના મનમાંથી, અથવા તો તમે ગમે એવા સાવધાન હોય તો કોકને દેખાડી દેવું ને પછી ચોકમાં આવીને ભંભોળીને ડંડોળીને જગાડી દેવું, એ બધું ઠાકોરજીને આવડે. અને તમારો મહિમા જેટલો ભગવાન બીજાના હૃદયમાં રખાવે એટલો જ રહેશ. તમે બહુ વાયડાઈ કરો તમારો મહિમા બહુ વધી જાય એવું કંઈ છે નહીં. ગમે એટલા તમે તમારે મેળે તમારા વખાણ કરો, કોકની પાસે કરાવડાવો, એથી લોકો તમને મોટા માની લે એવું કાંઈ નથી. લોકોના હૃદયમાં પરમાત્મા છે, એ જેને વિશે જેને જેટલો ભાવ કરાવડાવે, નિશ્ચય કરાવડાવે એટલો જ થાય છે. એટલે એ હવે અત્યાય ન મારવા કે આપણો મહિમા રાખવા આપણે કપટ રાખવું પડે. ના ના, એ રખાવશે મહિમા એટલો જ રહેશે. એ કઢાવી નાખશે નીકળી જાય ગબલીન. કોઈના હૃદયમાં તમારું સ્થાન હશે અને ખોટું હશે ભગવાનને કાઢવો જ કઢાવી નાખશે. માટે ભગવાન આપણો મહિમા વધારે, જેટલો યોગ્ય હોય એટલો જ વધારે. ને આપણે જ કાંઈ માપ ન હોય ને આપણે આપણો મહિમા વધારવા માંડીએ એટલે એમ જ કાંઈ માપ વગીનો, અને એ પછી મહિમા જીરવાય નહીં અને જીવ બગડે. માટે મહિમા પોતાનો વધારવાનું કામ ઠાકોરજીને કરવા દઈએ, આપણે ઠાકોરજીનો મહિમા વધારીએ, એમાં મજા છે. જેનું જે કામ હોય એને કરવું જોઈએ, ઊંધું ન કરાય ને મરી. અને જો આ વાત ધ્યાનમાં હોય તો કોઈ દી કપટ મોટા સંત પાસે આપણે રાખી જ નહીં. મૂળ કપટ રાખવું પડે છે, એટલા માટે મહિમા આપણો વધારેલો છે, એ જાળવો છે, ખોટો વધાર્યો છે, એ ન નીકળવા દેવો, એટલે કપટ રાખવું પડે. અને એક જણા આગળ તમારે જેમ છે એમ તમારું સ્વરૂપ બતાવવું નથી ને, તો ભગવાન દરેકની આગળ તમારું જેમ છે એમ સ્વરૂપ ન બતાવે મને સંભાળજો. તમારું ભગતપણું કે ભવાડાપણું બહાર પાડી દે ઠાકોરજી. માટે દાયાથી નિષ્કપટી રહેજો. નિષ્કપટી જ ભવસાગર તરે છે, કપટીનું કોઈ દિવસ કલ્યાણ થતું નથી. મહેરબાની કરજો. જો તમારે ભગવાન જોતા હોય તો કપટ ન રખાય. કપટ અને કૃષ્ણ બે ક્યારેય સાથે મળતા નથી. કાં કપટ જાય તો ઠાકોરજી આવે, કાં કપટ હોય તો ઠાકોરજી જાય. એકને ભોગે એક મળે. સારું એ તમારું. કપટ વિશે પૂરું. હવે શરણાગતિ લીધે ક્યાંથી ક્યાં ગયા? શરણાગતિ વિશે જેને સમજવું હોય ને એને હરિબલ ગીતાની પહેલી બીજી બે કેસેટો સાંભળી લેવા વિનંતી છે. એમાં શરણાગતિ ઉપર મેં ખૂબ સૂક્ષ્મ પ્રકાશ પાથર્યો છે. શરણાગતિ કેટલા પ્રકારની છે, કેવી છે, શરણાગતિ કોને કહેવાય? આમ તો સંપૂર્ણ ભગવાનને હોપાઈ જવું એને શરણાગતિ કહેવાય છે. ભગવાન ના થઈ જવું, બીજો કોઈ આધાર જ ન રહે, ભગવાનની મરજીમાં જ ડૂબવું, એનું નામ શરણાગતિ છે. આ સાથે આજની સભાને અહીંયા સમાપ્ત કરું છું. સજાનંદ સ્વામી મહારાજ.